શ્રી પ્રવચન સાર ગાથા 215 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 142.
યાદ કરવા જેવો નથી, પરદ્રવ્ય સંબંધી સૂક્ષ્મ પણ નજીકના પરદ્રવ્ય સંબંધી એટલે જે મનોવચન કાયાના પરિણામ છે એ નજીકના છે, એ સંબંધી પણ મુનિને જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે કરવા જેવી નથી. ટીકા. સામાન્ય પર્યાયના સહકારી કારણભૂત શરીરની વૃત્તિના હેતુ માત્ર તરીકે લેવામાં આવતો જે આહાર તે સાધુપણું છે, એ સાધુની અવસ્થાના સહકારી કારણભૂત એટલે સાધુની અવસ્થામાં જે કાંઈ બાહ્ય સંયમ છે એ બાહ્ય સંયમમાં સહકારી કારણ થાય, એટલે બાહ્ય સંયમનો નિર્વાહ થાય. એવી જે શરીરની વૃત્તિ એટલે શરીરનું તકવું, શરીરનો નિર્વાહ થવો તેના કારણ તરીકે, તેના હેતુ તરીકે લેવામાં આવતો જે આહાર, તે આહાર સમશીલ સંઘાતક, સમતા ભાવશીલ ચારિત્ર ભાવ એથી સંયુક્ત છે એવા જે તપોધન, એમ લેવાય યુનિયન એટલે એથી સહિત છે એવા તપોધન, શીલ અને સંભાવ ના સહિત તપોધન છે એવો અર્થ. એ સાથે ચૈતન રૂપની ભીંતનો ભાગ મલિન થાય છે એમ કહે છે. એ જે આહાર, એ આહારના કારણમાં ચિત્તમાં જે કાંઈ રાગ થાય છે તે રાગ કરવા જેવો નથી, તે રાગને મુનિ ઈચ્છતો નથી. ખરેખર તો એમ છે, કરવા જેવો નથી એટલે મુનિને એની ઈચ્છા નથી. આહાર સંબંધી રાગ થાય છે ભલો છે, સારો છે, ઈચ્છનીય છે એમ મુનિને છે, નહીંતર આહાર તો એટલા પૂરતો જ લેવામાં આવે છે શરીરની પુષ્ટિ માટે કે તૃપ્તિ માટે આહાર લેવો છે એવો આશય નથી. આશય તો એટલો છે કે બાહ્ય સંયમમાં નિમિતભૂત જે શરીર છે એ શરીર ટકી રહે, બસ એટલો જ જેનો અંદર હેતુ છે, આશય છે, એથી વધારે જેનું કારણ નથી શરીર સંબંધીનું. એ આહારની પ્રવૃત્તિમાં પણ ચિત્તમાં રાગ થાય છે અને એ રાગ કરવા જેવો નથી, રાગ માત્ર કરવા જેવો નથી. કેવો સિદ્ધાંત છે આ! નહીં તો આગમમાં એમ કહે કે મુનિ છે એ નિર્દોષ આહાર લે અને નિર્દોષ આહાર મુનિ ગ્રહણ કરે તો એને મુનિયોગ્ય ભૂમિકાનો દોષ ગણવો જોઈએ નહીં. મુનિયોગ્ય ભૂમિકામાં એવો ભાવ સંભળે છે, પણ મુનિ તો અનારી આત્મામાં એકાગ્રતાની ભાવનાવાળા છે, તેથી આહારનો રાગ થાય એને એ ઈચ્છતા નથી. આ એક ટીકા છે. એવી આત્માની પ્રચુર ભાવનાનો આ વિષય છે કે જેમાં બાહ્ય સંયમમાં નિમિતભૂત એવા શરીરને ટકવાનો જ ફક્ત હેતુ છે આહારમાં, તેથી વધારે તો હેતુ છે જ નહીં. તો પણ તે જ રીતે તથાવિધ એટલે સામાન્ય પર્યાયના સહકારી કારણભૂત એને તથાવિધ કરવામાં આવે છે. શરીરની વૃત્તિ એટલે શરીરનું ટકવું, તેની સાથે વિરોધ વિના એટલે અવરોધપણે શુદ્ધાત્મ દ્રવ્યમાં નિરંગ અને નિષ્કળંગ વિશ્રાંતિની રચના અનુસાર પ્રવર્તતું જે ક્ષપણ અર્થાત અનશન નોર્થ પુરુષેતાનો કે શરીરના ટકવાની સાથે વિરોધ ના આવે એ રીતે મુનિ ઉપવાસ કરે, પણ હઠથી એવો એ રીતે ઉપવાસ ન કરે કે શરીર ભલે છૂટી જાય, બાહ્ય સંયમમાં ભલે બાધા થાય, ભલે બાહ્ય સંયમ યથાવિધ પાડી ન શકાય, પણ નથી ખાવું એટલે બસ નથી જ ખાવું એવી રીતે ઉપવાસ કરે. એમને એમ કે છે વિરોધ વિના અવિરોધ પ્રવૃત્તિ છે. અનારી આત્માની સ્વરૂપ ભાવનામાં આહારનો વિકલ્પ ન ઉઠે એને ઉપવાસ કહે છે. એ ઉપવાસ મુનિને હોય, પણ એવો રાગ ઉપવાસને ન કરે કે જેમાં એનું ચિત્ત રાગથી રંગાય, એમ કહે છે. એ ઉપવાસનો રાગ પણ મુનિને છે, જેમ આહારનો રાગ નથી એમ ઉપવાસનો પણ રાગ નથી, એમ કહેવું છે. શુભ ભાવ થાય છે ને માણસને ઉપવાસ સંબંધી શુભ ભાવ થાય છે કે આજે પચખાણ લેવા છે અને આજે અમારે આહારનું ગ્રહણ કરવું, એવા પચખાણ લેવા છે, આહારનું ગ્રહણ આજે ન કરવું. એ જે શુભ રાગ છે એ શુભ રાગ પણ વિરોધ વિના હોય તો બરાબર છે, વિરોધ આવે એ રીતે એ શુભ રાગ પણ કર્તવ્ય નથી, એવી પદ્ધતિ છે. શરીરના ટકવાની સાથે વિરોધ ના આવે એવી રીતે શુદ્ધાત્મ દ્રવ્યમાં વિકાર રહીત તરંગ રહીત સ્થિરતા રહેતા રહેતા તે જાય. આમ બાહ્ય સંયમમાં વિરોધ ના આવે, શરીરના ટકવામાં વિરોધ ના આવે તો બાહ્ય સંયમમાં વિરોધ ના આવે. ઉપવાસ કરે ને પછી લથડિયા ખાતા ખાતા જાય, અથવા પ્રમાદ વધે, શું કરે છે આપણા ઊંઘી જાય, ટાઈમ નીકળતો ભૂખ્યા ભૂખ્યા ટાઈમ પસાર થતો ના હોય, એમ થાય બે ચાર કલાક જો સૂઈ જઈએ તો ટાઈમ પસાર થઈ જાય ને ભૂખ નું દુઃખ લાગે. એ તો પ્રશ્ન જ નથી, પણ શરીરના તો એ તો અશુભ ભાવ થઈ જાય છે, ત્યાં તો શુભ ભાવે રહેતો નથી. પણ શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ મારે આહાર લેવો નથી, એમ ટકવાની સાથે વિરોધ ન આવે એ રીતે આહાર ઉપવાસ કરે છે. અને સાથે સાથે વસ્તુમાં શુભાત્મ દ્રવ્યમાં વિકાર રહીત નિરંગ એટલે નિર્વિકાર રાગ રહીત, અને નિસ્તરંગ એટલે તરંગ રહીત ચંચલતા રહીત જે સ્થિરતા રહેતા થઈ જાય એને સ્વરૂપ વિશ્રાંતિની રચના એમ કહી છે. તે અનુસાર પ્રવર્તતું જે ક્ષપણ એટલે તે અનુસાર તેના પ્રમાણમાં પ્રવર્તતું જે અનશન ઉપવાસ, એ ઉપવાસમાં પણ શુભરાગથી ચિત્તનું રંગાય છે, રાગ થાય છે, એવા રાગને મને ઈચ્છતા નથી. બીજા રાગને તો ઈચ્છતા નથી, પણ આવા રાગને પણ ઈચ્છતા નથી. આહાર મળ્યો એમાં શુભરાગનો રસ છે, જોકે મુનિને તો આહાર લેવામાં પણ શુભરાગ છે, કેમ કે બાહ્ય સંયમનો હેતુ છે, અને ઉપવાસ કરવામાં પણ શુભરાગ છે. મુનિ સિવાયના જીવોને આહાર લેવામાં અશુભરાગ છે, કેમ કે એમાં તો શરીરના પોષણનો લક્ષ છે, હેતુ છે, એ તો અશુભરાગ છે. મુનિને ફક્ત બાહ્ય સંયમના આધારે આહાર લેવાનો શુભરાગ આવે તો પણ એ શુભરાગમાં ચિત્તને રંગાવા દેવા માંગતા નથી. એ રીતે આહાર છોડવાનો શુભરાગ આવે તો એ શુભરાગમાં જે ચિત્ત રંગાય છે, શુભરાગ રસોઈ થાય છે, કેવો શુભરાગ છે કે એ તો શરીરની સાથે હઠ થાય નહીં, આ બાજુ સહિતની રચના તદ અનુસાર થતી જાય, નિસ્તર નિરંતર એવો શુદ્ધિને નિમિતભૂત એવો શુભરાગ છે. આહાર ન લઈએ ત્યારે શુદ્ધિને નિમિતભૂત એવો શુભરાગ છે, તેવો પુરુષાર્થ આવે અને એની સાથે સાથે આહાર ન લેવાનો વિકલ્પ આવે. કે અત્યારે પરમનંદમાં હોય એવો છે કે આહાર શુદ્ધા માટે પણ કાંઈ વિકલ્પ કરવો નથી. કે છે કે એ રાજને પણ મુનિ ત્યાગ નથી. ત્રીજો ત્યારે તો શું છે કે જુએ છે કે હવે શરીરની જે સ્થિતિ છે એ રહે એવી નથી, તો ત્યારે તો સ્વરૂપની અંદર લીન થવાનો ઉગ્ર પ્રયત્ન છે. શરીરમાં લીન થવાનો ઉગ્ર પ્રયત્ન છે. વિકલ્પ આવે છે કે આહાર પાણી ન લેવા, ઠીક છે, કેમ કે આહાર પાણી લેવા બાયસિંગ પાડવાનો તો પછી પ્રશ્ન નથી. જયારે છેલ્લી સ્થિતિ છે તો આહાર પાણી તો મુનિ બાયસિંગના હેતુથી લે છે, તો બાયસિંગ તો એવો પ્રશ્ન રહેતો નથી. હવે તો છેલ્લી દશા છે શરીરની પણ, એટલે આહાર લે તો એ પ્રકારનો તો હું શુભ રાખતો એ પ્રશ્ન તો ત્યાં છે નહીં. એટલે આહાર પાણી ન લેવા એ પ્રકારનો એને શુભરાગ પૂર્વક શુદ્ધિ વધતી જાય છે. તો અહીંયા મુદ્દો એટલો છે કે એવા પ્રકારના રાગને જે ઈચ્છે નહીં, મુનિ ઈચ્છે નહીં, એટલી વાત છે. વિષય એટલો છે અહીંયા કે તે રાગને ઈચ્છતા નથી મુનિ. વિતરાગતાના પ્રયત્નમાં પ્રયત્ન છે પણ રાગને તો ઈચ્છતા નથી. રાગ થાય છે ખરો ભૂમિકા અનુસાર, અને ભૂમિકા અનુસાર રાગ થાય છે માટે વાંધો નથી, ભલે થતો એમ મુનિને છે તો રાગને ભલે માનવા જોઈએ. થોડી સાવજો, પણ રાગ માત્ર ને મુનિ ઈચ્છતા નથી. બેન શ્રી લખે છે એવું છે કે આ મુનિને આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. દશામ છે બીજું કાંઈ જોઈતું જ નથી ને, પછી આનો પ્રશ્ન શું? આ તો એનો વિસ્તાર છે. એને પોતાના સ્વરૂપ સિવાય કાંઈ ચાહતા નથી, એ મુદ્દો છે. ત્રીજું નિરંગ અને નિસ્તરંગ એવા અંતરંગ દેવની પ્રસિદ્ધિ. નિરંગ રાગ રહી અને નિસ્તરંગ એટલે અચંચળ એવા અંતરંગ દેવની પોતાના શુભાત્મ દેવની પ્રસિદ્ધિ એટલે પ્રકૃષ્ટ સિદ્ધિ વિશેષ ઉગ્રતા. તે અર્થે શિવામાં આવતું જે ગિરિદ્ર કંદરાદિક, ગિરિદ્ર એટલે પર્વત, પર્વતની ગુફા, ગિરિન્દ્ર છે પર્વતની ગુફા, કંદરા એટલે ગુફા, ઊંચા પર્વતની ગુફા, ગિરિના ઇન્દ્ર ઊંચો પર્વત એમ, કંદરા એટલે ગુફા. ગિરિન્દ્ર કંદરાદી આવસત એટલે નિવાસ સ્થાન, તેના પ્રત્યે પણ મને રાગ નથી. પર્વતની ગુફામાં રહે છે તે એટલા માટે રહે છે કે કોઈ પણ પ્રાણીનો ત્યાં પગરો હોય નહીં, કોઈનો સંગ નહીં, કોઈની સાથે વિકલ્પનો વ્યવહાર નહીં, એટલા માટે એકાંત સ્થાન ને ઈચ્છે છે. તો પણ એકાંત સ્થાન સંબંધીના રાગને ઈચ્છતા નથી. આમ છે આ બધું અહીં સુધી પહોંચવાની વાત છે. સ્વરૂપની ભાવના અને પૂર્ણતાનું ધ્યેય તે શું ચીજ છે? દર્શન તો પૂર્ણતાના લક્ષ્ય થાય છે ને, એ પૂર્ણતામાં વચ્ચે આ બધું આવી જાય છે. પૂર્ણતા તો શું કરી દઉં કે મારે પરિપૂર્ણ થવું છે, પણ સ્વરૂપની કેવી ઉગ્ર ભાવના હોય એનો આ બધો ચિતાર છે મને દિશામાં. શુભ ભાવ ઊંચામાં ઊંચો શુભ ભાવ અને જીનોક્ત યથાયોગ્ય વ્યવહાર એ જ શુભ ભાવ આવે, તો પણ એ શુભ ભાવનો મુનિને નિષેધ વર્તે એનો રાગ પણ મુનિને હોઈ શકે, પ્રતિબંધને ઈચ્છતા નથી. એ હિંદુ છે ને પ્રતિબંધ એટલે રાગ. ચોથું યથોક્ત શરીરની વૃત્તિના કારણભૂત, યથોક્ત એટલે સામાન્ય પર્યાયના સહકારી કારણભૂત, એ જે શરીરની તકનો તેના કારણભૂત, એના કારણે ભિક્ષાના અર્થે કરવામાં આવતું જે વિહાર કાર્ય, જંગલમાંથી ભિક્ષા અર્થે નગરમાં વિહાર કરીને મુનિ પધાર્યો, એવા વિહાર કાર્યના સાધના સંબંધથી એટલે એવો જવાનો જે વિકલ્પ આવે તેથી ચૈતન્ય રૂપે ભીંતનો ભાગ મલિન થાય છે. એ બધામાં લેવું જે કોઈ પ્રકારનો મુનિને રાગ થાય છે, આહારનો, ઉપવાસનો અને ગમનનો અને નિવાસસ્થાનનો, એક જગ્યાએ સ્થિર રહેવું અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરવો, એ જે કોઈ પ્રકારના શુભ રાગ થાય છે એ શુભ રાગમાં નિર્વિકાર ચૈતન્ય રૂપી ભીંતનો ભાગ એટલે અવસ્થા મલિન થાય છે. તેથી મલિન ચિત્તની ભૂમિ મલિન થવા દેવા જેવી નથી. ભલે તો ભૂમિકા અનુસારનો અન્ય રાગ આવે છે, વાંધો નથી, એ તો અભિપ્રાયની ભૂલ છે. આ લોકો બધા બચાવ કરે છે ને, શું કરીએ, અમારી ભૂમિકા અનુસારનો તો રાગ આવે, અમે કાંઈ થોડા વિતરાગ થઈ ગયા છીએ, રાગ દ્વેષ કરી બેસે, અને એ દેશનો પણ બચાવ કરવા અર્થે પછી ગડબડ કરે. તો અમારી ભૂમિકા એવી છે, અમે કાંઈ હજી વિતરાગ થયા નથી, માટે અમને રાગ દ્વેષ થઈ જાય. હે, આ તો લોકોત્તર માર્ગ છે, એમાં કઈ બચાવનો વકીલ રોકવા જોયો. લૌકિક માં તો ઠીક છે, બધું ગરબડ ઘણી ચાલે છે, જ્યાં પોતાનું હિત કરવું છે ત્યાં અહિતના પરિણામ પણ ઠીક છે, એ સ્થૂળ કે સૂક્ષ્મ અભિપ્રાય છે, એ ચોખ્ખે ચોખ્ખું ખ્યાત છે. વિતરાગ દ્રષ્ટિ કોને કે દ્રવ દ્રષ્ટિ કો, એટલે વિતરાગ દ્રષ્ટિ, એક રાગના કણને પણ દ્રષ્ટિમાં પોષણ હોય તો એ વિતરાગ દ્રષ્ટિ રહેતી, એમના વિતરાગ દ્રષ્ટિ છે અથવા દ્રવ દ્રષ્ટિ છે, એને સ્નેહ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ દ્રષ્ટિ તો છે, એ અનુસાર અહીં તો એ ચારિત્રનો વિષય, સ્વરૂપના ઉગ્ર પ્રચુર સ્વસંવેદનનો વિષય ચાલ્યો છે. ત્યારે સૂક્ષ્મ રાગ પણ થાય છે, નજીકના શરીરાદિના પૂજગળ પર્યાયના સંબંધે પ્રતિબંધ પણ ઉપયોગમાં થાય છે, એમની ઈચ્છતા નથી, બિલકુલ નહીં જોઈએ. ત્યાં સુધી લીધું યથોચ એટલે બાહ્ય સામાન્ય પરિવારના સહકારી કારણભૂત, શરીરની વૃત્તિ એટલે શરીરના તકવાના કારણભૂત ભિક્ષાના અર્થે કરવામાં આવતો જે વિહાર, એનું જે વિહાર કાર્ય, એ વિહારના રાગમાં પણ ચિત્તની ભૂમિ મલિન થાય છે, એટલે મુનિ એને ઈચ્છતા અનારી દિશા પ્રગટાવવાના પ્રયત્નમાં પડ્યા છે. એટલે આહારના અર્થે વિહારનો રાગ થાય, એ પણ મુનિને ખરેખર ડંખે છે, ચાલે છે. જંગલમાંથી સમાધિ દિશા છોડીને નગરમાં આવવું ને, મુનિ એને ઈચ્છતા નથી. હવે તો સામે કોઈ નવદા ભક્તિથી પરિવહન કરે એને ત્યાં આહાર કરશે, ભિક્ષાર છે એટલે જેમ અત્યારે આ બીજી રીતે થાય છે એવી રીતે તમને ભિક્ષા લેતા નથી. માગવાની વૃત્તિ તો હતી નથી, છતાં આવે ગામમાં, નગરમાં આવે ને કોઈ ઓળખે, ઓળખે તો એને નવ પ્રકારની ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય એમ છે. મુનિને એવું છે કે આ મુનિ છે તો એને ત્યાં આહાર થાય. પણ એવા વિહાર કાળના રાગને પણ મુનિ સ્થા નથી. પાંચમો, સામાન્ય પર્યાયનું સહકારી કારણ હોવાથી ગણો નિષેધ નથી, આગમમાં ગણો નિષેધ નથી. કેમ કે જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી શરીર કયો, શરીરનો યોગ હોય અને હવે એ તો પૂર્વ કર્મનો સાર છે. શરીરનું સંયોગ રહેલો આયુષ્યની મુદત પર્યંત એ પૂર્વકર્મની સ્થિતિ છે, પૂર્વકર્મનું કારણ છે, વર્તમાન ભાવનું કારણ છે. એટલે એમ કહ્યું કે સામાન્ય પર્યાયનું સહકારી કારણ હોવાથી બાહ્ય સંયમમાં નિમિત્ત છે સાધુપણામાં. જેનો નિષેધ નથી એવો જે કેવળ બે માત્ર પરિગ્રહ, ફક્ત કે જે દેહમાં ખરેખર તો મુનિનો ઉપયોગ જાણે કે ખરાબ થઈ ગયો છે એ રીતે વર્તે છે. ઠાર ધડકો વરસાદ જાણે એને દેખાતા નથી, ઉપયોગ જ નથી જાણે, છતાં એને થોડો પણ દેહ છે એવો જે અનુરાગ સુનિમ્ય અર્થે બાયુ સુનિમ્ય અર્થે એ પણ મુનિ સા દેહ માત્ર પરિગ્રહ કર્યો એને લ્યો, એ તો પૂર્વકર્મનો સાર છે. પણ સંયોગ રહે આત્માને એને પરિગ્રહનું ઉપનામ આપ્યું કે દેહ માત્ર પરિગ્રહ છે મુનિને. એથી જરા આગળ તો કોઈ પ્રશ્ન છે, પણ શરીરને પણ જ્યાં પરિગ્રહ કહેવામાં આવ્યો એ વાત છે. બીજું બધું રાખે એને તો મુનિપણાનો કઈ પ્રશ્ન રહેતો નથી. પરિગ્રહ પ્રત્યે પણ લક્ષ્ય જતા, દેહ માત્ર પ્રત્યે પણ લક્ષ્ય જતા, ચિત્તની ભૂમિ રંગાય છે રાગથી, રાગાંશની ઉત્પત્તિ થાય છે તે થવા દેવી યોગ્ય. ભગવાન અરિયંતને દેહ છે પણ દેહ સંબંધી પ્રતિબદ્ધ પણ નથી, બિલકુલ સંપૂર્ણ વિતરાગ થયા છે તો બે દેહના કારણે છે. બસ એવી પૂર્ણતા, પૂર્ણતાની પૂર્ણતાને રસ્તે પૂરેલા છે એવી જે પરિણતિ છે એને મુનિપણું કહેવામાં. એટલે દેહ માત્ર પરિગ્રહનો રાગ પણ મુનિ ઇચ્છતા નથી. છઠ્ઠું, માત્ર અન્ય અન્ય બોધબોધક પણ જન્મનો કથંચિત પરિચય વર્તે છે એવા જે અન્ય શ્રમણ અથવા અન્ય મુનિ, શું કહે છે, અન્ય અન્ય પોતે કાં તો બોધે બીજા મુનિનો ઉપદેશ આપે અથવા કોઈ પોતાથી વિશિષ્ટ મુનિઓ હોય તો પોતે એનો બોધ અંગીકાર કરે, એનો બોધ સાંભળે. એવો જે બોધબોધકપણાનો આપસમાં જે પરિચય, જેમનો કથનચિત પરિચય વર્તે છે, સર્વથાનું પણ કથનચિત કોઈ અપેક્ષા એ ક્યાં તો સમજાવવાનો થોડો રાગ આવે, ક્યાં તો સમજવાનો રાગ આવે, એથી વધારે પરિચય મુનિઓ સાથે એમનો હતો. આટલો પ્રત્યે મર્યાદિત રાગ છે, આ મને મદદ કરશે, જંગલના સાગો માંગો ખુશ તો મારી વૈયાવત કરશે, અથવા સાથે ઈદ કરતા બે ભલા, એ પ્રકાર તો મુનિને છે જ. પણ ફક્ત વિશેષજ્ઞ હોય તો એની પાસેથી ઉપદેશ સાંભળવો અથવા સાંભળવાના બીજા ઈચ્છુક હોય પોતાથી એવા બીજા મુનિને ઉગી સંભળાવવો, એટલો રાગ સાંભળવો અને સંભળાવવાનો રાગ એને મુનિ ઈચ્છતા નથી. એમ કે મુનિ એને પણ ઈચ્છતા નથી. સોગાની અબ તો સુનને સુનાને મેં થકાણાની ચાહીએ આવી શકે ને, સ્વરૂપની વિશ્રાંતિ મારે એના સાંભળવું સંભળાવવામાં તો થાક લાગવો જોઈએ. એટલે જે કોઈ સાધક જીવો છે તે તમામ સાધકને સાંભળવા સંભળાવવાના રાગના થાક લાગે છે એમ એનો અર્થ છે. ન થાક લાગતો હોય તો સાધક પણ રહેતો એમ છે. ખરેખર કેમ કે તો રાગ છે ને રાગ છે આકુલતા છે ને આકુલતામાં તો થાક લાગે લાગે ને લાગે. એવો કથનચિત પરિચય વર્તે છે વાગે અન્ય સમય એ સમય પ્રત્યે પણ મુનિ રાગ છે રાગ નથી તે પ્રકારનો. સાતમું શબ્દરૂપ પૂતગલનો ઉલ્લાસ પૂતગલ પર્યાય પૂતગલનો ઉલ્લાસ એનું પરિણામ એ સાથે સંબંધ છે જેના ચૈતન્ય રૂપી ભીંતનો ભાગ મલિન થાય છે. એવી જે પૂતગલ એવી જે શુભાત્મદ્રવ્યથી વિરુદ્ધ જે કથા એવી શુભાત્મદ્રવ્યથી વિરુદ્ધ જે કથા જે તમામ કથા છે એ તમામ કથાનો વિકલ્પ છે એ શુભાત્મદ્રવ્યથી તો વિરુદ્ધ જ છે. એમ નહીં કે આત્માના વિશે સિવાયની મુનિ ચર્ચા કરે એ શુભાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા છે. જેટલો કોઈ પૂતગલ ઉલ્લાસ સાથે જે વિકલ્પને તૈયાર છે પછી એમાં ભલે શુદ્ધાત્મદ્રવ્યની ચર્ચા હોય તો પણ એ શુદ્ધાત્માના નિર્વિકલ્પ સમાધિ પરિણામથી વિરુદ્ધ છે એ વિકથા છે. વિરુદ્ધ કથા એને વિકથા કરવામાં આવે છે. આ બધી બધી રાજકથા સ્ત્રી કથા અને ભોજન કથાનો બધો પ્રશ્ન આવ્યા છે એ તો મુનિનો હતો જ નથી એટલે એ પ્રશ્ન નથી. પણ ધાર્મિક કથા એમાં જે પૂતગો શબ્દ સંબંધીનો જે પર્યાય થાય એ પ્રત્યેનો જે રાગ બોલવાનો રાગ એ પૂતગો પર્યાયનો રાગ છે. એટલે કે મુનિ શબ્દરસને ઇચ્છતા નથી એમ છે. આત્મરસે પરિણમે છે. આત્મરસમાં ઉલ્લાસિત છે પ્રયત્નમંદ છે પ્રયત્ન પરાયણ છે. પણ શબ્દરસના મુનિને રસ છે એ પૂજવાનું પર્યાય છે. માણસને ભાષાનો રસ આવે છે ને દેવી ધણી અમૃત જેવી કહેવાય છે પણ એનો રસ લેવા જેવો એમ કે છે. આખર તો પદ્રુવ છે કે નહીં શાસ્ત્રમાં વર્ણન કેવું આવે કે કાનમાં જાણે અમૃત રેડાતું હોય તો અમૃતને ધાર કરતું હોય કાનમાં એવી દેવી ધણી મધુર ને મીઠી લાગે સાંભળતા સમજાય સમોસરમ ની અંદર એવી એની મીઠાશ આવે છે. કેમ કે એમાં સંગીત સાંભળે તો કેવી મીઠાશ આવે છે એ તો કાંઈ નથી એની ભાઈ. કેમ કે એ તો સામાન્ય પુણ્યમ જીવો હોય છે જેનું ગયું કાંઈક સારું લોકો કહે છે કે સારો રાગ છે સારો અવાજ છે મીઠાશ છે એના ગળામાં એમ નથી કહેતા. એ તો એક સામાન્ય પુણ્યમ જીવો હોય છે. પણ આ તો તીર્થંકરનું પુણ્ય સર્વોત્કૃષ્ટ લોકોત્તર પુણ્ય એમની દેવી ધ્વની એના વિષય પાછો આત્માના આનંદ અમૃતનો વિષય આવે તત્વના વિષય છે ને એમ લાગે કે જાણે કાનમાં કોઈ અમૃતનું ધાર કરે છે. પણ એ પરદ્રવ્યનું લક્ષ્ય આત્માને ઇચ્છનીય એમ છે. એવું સ્વદ્રવ્યનું સ્વદ્રવ વસ્તુ એવી છે કે જેની આગળ એવું પરદ્રવ્યનો રસ પણ ઈચ્છા જ હોય નથી. બીજું ભૂમિ એમ કે છે કે આ શબ્દની મીઠાશ એનો જે રાગ એ તારો કર્તવ્ય નથી. એવો તો મીઠો છું તારો મીઠો નયામણ એવો છે કે એના પૂતગલ શબ્દનો રસ લેવા જોવો. લોકો સારું ગાય સારું બોલી શકે વક્તા હો એટલી જેટલી જેટલો સમય વક્તવ્ય આપે એટલો સમય અનુરૂપ ધ્યાન હોય તો લોકોને છાપતી રીતે રહેશે મારા વક્તવ્યથી. હું કેવું સરસ બોલી શકું છું મારી શૈલી કેવી મારી છટા કેવી લોકોને મંત્રમુગ્ધ કરી દેવાની મારી રીતને પદ્ધતિ હતી. ભાષા નો પ્રયોગ, શબ્દ નો ભંડોળ, શબ્દ ભંડોળ ઘણા હોય અને વિદવત્તા સાથે સાથે આશ્ચર્યચકિત થઈ જાય લોકો. લોકો આશ્ચર્યચકિત થાય એમાં તારે બાળ્યા કઈ થાય એવું નહીં. લોકો આશ્ચર્યચકિત થાય એ તારો અભિપ્રાય ને તારો વલણ એ તો તારું મોત છે ને બીજું કારણ છે એવું સરકાર કરતા તું ત્યાં રોકાઈ ગયો ને આખો આખે આખો ધ્યાન એવું છે. અહીં તો મુનિઓ વિશે કહેલો છે કે શબ્દરૂપ પૂદગલા સાથે પૂદગલનો પર્યાય એટલા શકે એનું પરિણમન પર્યાય શબ્દરૂપ જે પૂદગલનું પરિણમન છે તેની સાથે સંબંધથી એટલે એની સાથે સંબંધ કરતા જે રાગ થાય છે આવો શબ્દ મેં કહ્યો આવો ઉપદેશ મેં કહ્યો જે સંબંધને લઈને ચૈતન્ય રૂપી ભીંતનો ભાગ એટલે ચૈતન્ય પર્યાય મલિન થાય છે રાગની ઉત્પત્તિ થાય છે. મુનિનો ધર્મ ખરો કે ઉપદેશ આપવાનો? મુનિનો ધર્મ ઉપદેશ આપવાનો નથી. મુનિ તો બોલવા ઈચ્છતા નથી અથવા બોલવાની ઈચ્છા એવો જ રાગ અને મુનિ ઈચ્છતા નથી. એ જે શુદ્ધાત્મ દ્રવ્યથી વિરુદ્ધ જે કથા ખરેખર તો એ કથા માત્ર છે આત્માથી વિરુદ્ધ છે કારણ કે કથાના નિમિત્તે વિકલ્પ ઉઠે છે અને વિકલ્પ છે એ પોતાના શુદ્ધાત્મ દ્રવ્યનો વિરોધી છે, શત્રુ છે, સામે પક્ષ છે, રાગ છે એ વિદરાગ દ્રવ્યથી સામે પક્ષ છે. મને સમજી કહેતા આ અમારો પ્રતિપક્ષી છે, અમારો વિરોધી છે, અમારી સાચી વાત હશે તો વિરોધ કરશે અને અમારી ખોટી વાત હશે તો વિરોધ કરશે. કેમ કે વિરોધી છે એમ રાગ છે એ જીવનો વિરોધી છે. પછી આત્માની કથા કરવા સંબંધીનો રાગ હોય તો પણ એ આત્માનો વિરોધી છે એ વિકથા પણ તેમનામાં પણ એટલે તીવા રાગમાં પણ પ્રતિબંધ એટલે સંબંધ લીનતા તકનો ઉપયોગ થયો તે નિષેધવા યોગ્ય છે, તગવા યોગ્ય છે. એટલે કે તેમના વિકલ્પથી પણ ચિત્તભૂમિ ચિત્રી થવાદી યોગ્ય આ પ્રકારના શરીરના અને વાણીના સંબંધથી થતા જે વિકલ્પો તે વિકલ્પોથી ચિત્તની ભૂમિ એટલે આત્માના પર્યાય તેનું ચિત્રામણ ચિત્રિત રંગબેરંગી ચિત્ર રંગબેરંગી રાગ થાય અનેક વિવિધ પ્રકારના એને ચિત્રિત કહે છે એ થવા દેવું યોગ્ય નથી. સંપૂર્ણ વિતરાગ પણ રહેવા જેવું છે અને જરા પણ રાગ કરવા જેવો એ વાસે છે એને મુનિ પણ કહેવામાં આવે છે. પંચ મહાવ્રત બરાબર સાવધાનીથી પાડીએ છીએ વાત રહેતી નથી એમ કે છે. ન પાડવાનું તો પ્રમાણે કાંઈ લાગુ પડતું નથી પણ આ તો પાડવાનું એમ કે છે કે એમ છે સંયમવાદીનો રાગ, અનશન વગેરેનો રાગ, આહાર વિહારનો રાગ, ધર્મ ઉદ્દેશનો રાગ, બિલકુલ રાગ મુનિ નિમિત્તા એનું નામ મુનિ કહેવામાં આવે. એમના મુનિ કહેવામાં આવે છે એટલે એવી સ્વરૂપ એને સ્વરૂપની ભાવના અથવા આચરણ અથવા ચારિત્ર કહેવામાં આવે છે કે એક સ્વરૂપની ભાવનામાં એ સિવાય અન્ય કાંઈ બીજા કાંઈનું પોષણ નથી, બીજું કાંઈ જોઈતું નથી. એ તો એને થઈ જાય છે સ્વરૂપની ભાવનામાં પીડા છે છતાં ભાવનામાં પૂરી એકાગ્રતા આવતી ભાવના એટલે એકાગ્રતા એમાં પૂર્ણતા એકાગ્રતાની થતી નથી તો બીજો ભાવ થઈ જાય છે ઘણું નિષેધ આવ્યા વિના એમ છે. કરવો છે એ પ્રશ્ન નથી, થઈ જાય છે એનો નિષેધ આવે છે એટલી વાત છે. આ તો બધું છે કે નહીં શાસ્ત્ર ની અંદર. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્યજીએ લખ્યું છે. આ કોઈ મુનિ પણ કેવી હોય એ કઈ નવી વાત ઉપજાવી કાઢી છે અત્યારે, એવું તો કઈ લોકો કહે છે મુનિ, અમારા મુનિ ને તમે માનતા નથી, મુનિ આવા હોય છે એને મુનિ કહેવાય છે. બાકી વિષધારી ને મુનિ કહેવા એવું કઈ ભગવાન ની આજ્ઞા ભાવાર્થ આગમ વિરુદ્ધ આહાર વ્યવહાર આદિ તો મુનિએ પ્રથમથી છોડ્યા છે. એ તો મુનિ કદી આગમ વિરુદ્ધ આહાર વ્યવહાર ના કોઈ કાર્ય કરે, આ તો આગમ અનુસાર કરે એની વાત છે. હવે હવે સંયમના નિમિત્તપણાની બુદ્ધિએ એટલે સંયમના નિમિત્તપણાનો જળમાં આંસુ રહે છે, ઇરાદો એટલો જ છે કે બાળ સંયમ બરાબર જળવાઈ રહે. એ બુદ્ધિથી મુનિને જે આગમોક્ત મુનિને આગમમાં કયા પ્રમાણે જે આહાર અંશન એટલે ઉપવાસ ગુફા વગેરેના નિવાસ આહાર છે વ્યાર અને શરીરનો સંયોગ જે માટે પરિગ્રહ શોધ વગેરે ક્રિયા થાય છે ને અને અન્ય મુનિઓનો પરિચય બોધ આપવા અથવા બોધ ગ્રહણ કરવા અર્થે અને ધાર્મિક ચર્ચા વાર્તા વર્તે છે આટલી પ્રવૃત્તિ મુનિને થાય છે. તેમના પ્રત્યે પણ તે પ્રવૃત્તિ પ્રત્યે પણ રાગાદિ કરવા યોગ્ય નથી. એક અસ્થિરતાનો રાગ છે એને પણ મુનિ ઇચ્છતા નથી. એ થઈ જાય છે પોતાની કચાશને લઈને થાય છે, પણ એ કચાશને મુનિ ચાતા નથી, એ પૂર્ણ થવા ચાહે છે. તેમના પ્રત્યે પણ રાગાદી કરવા યોગ્ય નથી એટલે તેમના વિકલ્પોથી પણ મનને રંગાવા દેવું યોગ્ય નથી. એવા આહાર વિહાર અંશન આદિના વિકલ્પો આવે એ વિકલ્પ થી પણ ચિત્ત રંગાય છે, રાગ સહિતપણ થાય છે ચિત્તમાં, એ મુનિ એને ઈચ્છતા નથી. એટલું થાય એમ પણ મુનિ ચાહતા નથી. એ તો અમારો આગમોક્ત ભૂમિકાનો રાગ છે એમ મને કહેતા નથી. એમ કે બધું મુનિ છે ને અમારો ભગવાને કહેલો જીનોક્ત વ્યવહાર છે અને અમારી ભૂમિકા અનુસાર છે, એનો વાંધો નથી અમને એમ મને ન હતો. એ રીતે આગમોક્ત આહાર વિહાર આદિમાં પણ પ્રતિબંધ પામવો યોગ્ય નથી, કારણ કે તેનાથી સંયમમાં છેદ થાય છે. જે તેના લીનતા વધે પ્રતિબંધ થાય, વિશેષ લીનતા વધે કોઈ પણ રાગમાં તો એના સંયમમાં વાંધાઓ થઈ જાય છે, સંયમમાં દોષ આવે છે. 215 ગાથા છે એના ઉપર સંસ્કૃત ટીકા છે. 395 પાને ત્રીજી લીટી. અથો સામાન્ય છેદ કારણત્વાત પ્રાસુક આહારાદિષોપી મમત્વમ નિષેધયતિ. અપ્રાસુક આહારનું મમત્વ તો મુનિને હોય નહીં. આહાર લીએ કે આહારનું મમત્વ એવું પ્રશ્ન નથી, પણ સામાન્યના એટલે સંયમના છેદનું કારણ હોવાથી પ્રાસુક એટલે નિર્દોષ આહાર એ સંબંધીનો રાગ મમત્વ થાય એનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો. નિર્દોષ આહાર લેવો બાળ સંયમના હેતુથી એટલે પણ મમત્વ થાય છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. ઈચ્છતી ન ઈચ્છતી, ઈચ્છતા નથી મુનિ, ઈચ્છતા નથી. કોણ એટલે શું ઈચ્છતા નથી? કે નિબદ્ધમ, નિબદ્ધનો અર્થ કર્યો છે, નિબદ્ધમ અબદ્ધમ, નિબદ્ધમ આબદ્ધમ છે ને, આમાં આમાં છે પ્રતિબંધ ને ઈચ્છતા. પ્રતિબંધ પણ મુનિ ઈચ્છતા નથી, બંધન પણ મુનિ ઈચ્છતા નથી. ક્યાં બંધન પણ ઈચ્છતા નથી કે શુદ્ધાત્મ ભાવના સહકારી ભૂત દેહ સ્થિતિ હેતુત્વે ગ્રહ્યમાને ભક્તિ વાપરાશુદ આહારે. મુનિ આહારના રાગમાં પ્રતિબદ્ધપણ બંધન ઈચ્છતા નથી. કેવું છે તે આહાર કે રીતે પ્રાસુદ છે, પ્રાસુદ છે એટલે નિર્દોષ છે. જે આહારના ઉપયોગમાં 46 પ્રકારમાંથી કોઈ દોષ હોતા નથી. આહારના 46 દોષ રૂપિયા છે. નિર્દોષ આહાર હોય જેમાં કૃષ્ણની હિંસા હોય નહીં. લીલોતરી જેમાં લીલોતરી મુનિ ન લીએ, મુનિ તો બી લીલોતરી એના ભોજનમાં આવી શકે નહીં. એવું હિંસા રહીત, હિંસા રહીત, બાળ હિંસા રહીત, નિર્દોષ અને વળી એના એને નિમિત્તે બનાવેલા હોય નહીં, એ વગેરે મુખ્ય એના દોષ છે. લીલું ન લીએ તો શ્રાવક અમુક ઘડીએ થાય તો પછી લીલું છોડી દે. મુનિ તો લીએ નહીં, પણ શ્રાવકની ભૂમિકામાં પંચમ ગુણ સ્થાને જરાક આગળ વધે તો શ્રાવકે લીલો કરી છોડી દે. મુનિને લેવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, એ તો પ્રશ્ન જ નથી. એને આ બધું અત્યારે વરસ થયું, બધું ગંદર છે, બધું મોટી સ્થાનકવાસીમાં તો બટેટા ચાલુ થઈ ગયા છે. અમારા નિમિત્તે ક્યાં બનાવ્યું છે? અમારા નિમિત્તે ન બનાવ્યું હોય પછી અમને કાંઈ વાંધો નથી. એ બધી ગરબડ થઈ ગઈ, એમાં તેરા પંથી મારા માટે બહુ બીજું છે. હા, તુલસીના તુલસીનો પણ એટલે બધું છૂટછાટ વધતું જાય છે. અમારા નિમિત્તે ક્યાંય તો સરખું જ ગયું છે. આ તો બધું નામ જઈને લગાડ્યું છે ને, લેબલ માર્યું છે મોટું સાહુકારનું. જૈનનું નામ એટલે શું? જૈનેન્દ્ર દેવનો માર્ગ એને જૈન માર્ગ કહેવામાં સાધારણ વાત છે. મુનિ પ્રાસુક આહાર પ્રત્યે પણ મમત્વ ઈચ્છતા, કે જે શુદ્ધાત્મ ભાવના સહકારી ભૂત દેહ સ્થિતિનું કારણ છે. દેહ નિર્દેશ આહાર બાયુસંયમમાં જે બાયુસંયમના જે વિકલ્પ છે, બાયુસંયમની જે સ્થિતિ છે, તે સ્થિતિને વ્યવહારે શુદ્ધાત્મ ભાવનાની સહકારી કારણ ભૂતગણમાં આવે છે. મુનિનો જે બાયસિંહ છે એને વ્યવહારે મુનિયોગ્ય જે શુદ્ધાત્મ ભાવના છે એની સહકારી કારણ ભૂતાની નિમિત્ત ભૂત ગણવામાં આવે છે. અને એની નિમિત્ત ભૂત શરીરને ટકવાનો બાય આપણા સુકાર ગણવામાં આવ્યો છે. તો પણ મુનિ એ સંબંધીના પ્રતિબદ્ધપણાને ઈચ્છતા એમ છે. આ પૂરું કેવી રીતે થાય છે એનો સતત ખુલ્લો માર્ગ થયો છે. જે કોઈ આત્મા પૂર્ણ થાય છે એટલે શું પરિપૂર્ણ દિશાને પામે છે, કે એની જે મુનિ દિશા એને ચરિત્રમ ખરે ધંધો જેને ખરેખર ધન કહેવામાં આવ્યો છે. એવું જે ચારિત્ર, એ ચારિત્ર એટલે રમણતા આત્માની એકાગ્રતા. એ એકાગ્રતામાં આ પ્રકાર હોય છે કે પ્રાથુકાર પ્રત્યેના વિકલ્પના રાગને મુનિ ચાહતા, કેમ કે એને પ્રાસુક આહાર પૂરતો પણ ગમતો હતો. મહાવીર ભગવાને માંસ ખાવાની પરમિશન આપી છે એમ તો લીધું છે. દુષ્કાળ પડે અને અન્ન વગેરે ન થાય અને વનસ્પતિ ને બાંદડા પણ મળે નહીં તો પછી માંસ ખાવું, અમુક નું ખાવાનું, બીજા નું ન ખાવાનું, કોઈ પ્રાણ ને નામ લીધું. લખનાર કોણ છે? દિગંબર બરાબર શ્વેતાંબર કે દિગંબર? શ્વેતાંબર કે દિગંબર? બૌદ્ધ બૌદ્ધ વિશ્વવિદ્યાલય. એ તો બિચારા ને શું ભાન હોય એના માટે ઘણો સાધુઓ સાધુઓ માણસ થાય છે. એ તો પછી હું તો બધા જોડે ને એમ કે બૌદ્ધે કહ્યું છે એમ ને મહાવીરે કહ્યું છે એમ કરીને ખાના કહે છે ને આમાં ભગવતી ના દેરાવાસ માં આવે છે. 45 માં છે કુક્કડ માસ.